20 प्रसंग अंतर्गत बोध कथन। गुरु होय तथा मोटा होय तेमनी पासे पोतानु धार्यु न करावूं। एक समय ने विषय पर्वतभाई आदि संघ सर्वे जूनागढ़ श्रीजी महाराजना दर्शन करवा जता हता। पर्वतभाई तो पृथ्वी थी ऊंचा चाली निसर्या ने जूनागढ़ पहुंची महाराजना दर्शन कर्या। पछी पाछळ थी मयाराम भट्ट, जेठाभाई, कल्याण भक्त तथा भीमभाई आदिक संघ सर्वे गयो। तेमने श्रीजी महाराजे पोतानु शरीर बतावीने कहूं जे, आ अमारे शरीरे उजरडा बहु थया छे। त्यारे हरिजनोए पूछ्यूं जे, हे महाराज, आवडा बधा उजरडा शाथी थया छे? त्यारे श्रीजी महाराज बोल्या जे, तमे पर्वतभाई ने एकला आववा दीधा ते अमारी मूर्ति मां रहीने उड्या, ते जाळा झांखळा मां अथडावाथी उजरडा थया छे। माटे तमे पर्वतभाई ने साथे राख्या होत तो आवू दुख अमने थात नहीं। त्यारे हरिजनोए कह्युं जे, महाराज, हवे अमे पर्वतभाई ने सूना नहीं मुखिए ने सेवा करशुं। त्यारथी हरिजनो महिमा जाणीने सेवा बहु करता। भक्त वत्सल महाप्रभुजीए पोतानी मूर्तिमां संलग्न रही जई रहेला मुक्तने मार्गमां आवता जाळा झांखरा वागवाथी थता उजरडा पोताना शरीर पर झीली लीधा, पण पोताना भक्तने वागवा न दीधा। केवी अद्भुत संभाळ! एकवार पर्वतभाई मांदा थया, तेमनी सेवा हरिजनो महिमा जाणीने करता। तेमने कोई गामथी कंकोत्री आवी जे वसंत पंचमी ने दिवसे मूर्ति पधरावानुं मुहूर्त छे, माटे तमे सर्वे पधारजो। पछी हरिजनो भाई श्रीने पूछवा गया जे कंकोत्री आवी छे त्यां अमो जईए। त्यारे पर्वतभाई बोल्या जे, राजसी यज्ञमां जाओ का सात्विक यज्ञमां रहो, जेम तमारी मरजी होय तेम करो। एम बोल्या पण हरिजनो समझी शक्या नहीं, तेथी बे त्रण वार पूछ्यूं तो पण एवो ज जवाब दीधो। तेने समझ्या नहीं ने कंकोत्री आवी हती त्यां गया। ते दिवसे पर्वतभाईए गामना सर्वे माणसोने बोलावराव्या ने कह्युं जे, आज मारे देह मुकवो छे, माटे जेने आ टाणे मारा दर्शन थाय तेने हूँ अंत वखते आवीने धाम मां तेड़ी जईश। पछी सर्वे लोकोए दर्शन कर्या अने बाळक, पशु, पक्षी सर्वे ने पर्वतभाईना दर्शन कराव्या। त्यारे पर्वतभाई बोल्या छे, जेटला आ वखते मारी दृष्टिए चढ़या ते सर्वे जीवोने हूँ तेड़वा आवीश। एम कहीने पोते देहोत्सव कर्यो। ते समय लाखो करोड़ो विमान अने मुक्तोए सहित श्रीजी महाराजना दर्शन सर्वे ने थाता हावा एम अन्यथा करता पणू वापर्यू। आवी सामर्थी अनादि मुक्तमां ज होय। एकवार स्वामी अच्युतदासजी आदि मंडल गाम चांद्रायणीथी अर्धी रात्रे चाल्या ते मार्गमां रात्रिए सूता अने उठीने चालवा मांड्या। त्यारे स्वामी श्री बोल्या जे, संतो, जे गामथी आव्या त्यां जवाशे, तो पण दीश भूल थवाथी साधुए मान्यू नहीं। सवारे चांद्रायणी आव्या त्यारे स्वामी ने विनंती करी जे, अमोए तमने बे चार गाउ पाछा चलाव्या। स्वामी बोल्या छे, आपणे सर्वे ने चालवू पड्यू छे, मोटा एवा सरळ होय अने जीव पोतानु धारू करे। गुरु होय तथा मोटा होय तेमनी पासे पोतानू धार्यु न करावू, केमजे तेमा आपणे शुं जाणीए जे केम थशे। श्री गोपाळानंद स्वामी एक गामथी बीजे गाम चाल्या। त्यारे पोताना शिष्योने कह्युं जे, पुस्तके मीणिया बांधजो, पण वादळू वादळा नहीं होवाथी ए वचन मान्यू नहीं। पछी मार्गमां वरसाद थयो ने पुस्तक पलळी गया। वळी कोईक समय स्वामीए कह्युं जे, आ टाणे दिवस छे। त्यारे शिष्योए कह्युं जे, રાત્રિ છે, પણ મોટાને તો રાત્રિ કે દિવસ છે જ નહીં, કેમ જે એ તો સદાય મહારાજની મૂર્તિમાં સંલગ્ન જ હોય. તે નાયા ધોયા વિના જમે તો પણ એમને બાધ નહીં. જેમ આપણે દિવસે સૂઈએ છીએ પણ જાગીને નાયા ધોયા વિના જમીએ છીએ, તેમ મોટાને રાત્રિ છે જ નહીં. માટે મોટાની ક્રિયામાં દોષ જોવાની, જ્યારે પંચ વર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણવો. ખરેખર મોટા હોય તેનામાં એવા દોષ સંભવે જ નહીં. પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિષ્કામ ભક્ત ભગવાનની સેવા વિના બીજું ઈચ્છતા નથી એમ આવ્યું. તે ઉપર બાપાશ્રીએ વાત કરી છે. એક કઠિયારો અને એની સ્ત્રી, એ બે શ્રીજી મહારાજને મળેલા સત્સંગી હતા. તે હંમેશા રાત્રિના 3 વાગે ઉઠીને શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરીને, નાઈને, પૂજા કરીને, મંદિરમાં દેવના દર્શન કરીને સવારમાં વહેલા વગડે જાય. તે કોઈનું ધણિયાતું ન હોય એવા ઠેકાણેથી કાષ્ટની ભારીઓ લાવીને વેચે. તેના પૈસા અથવા દાણા જે આવે તેમાંથી 10મો ભાગ શ્રી ઠાકોરજીની પાસે મૂકીને ઘેર જઈને રોટલા કરી મહારાજને થાળ ધરીને પ્રસાદી જમીને મહારાજનું ધ્યાન ભજન માળા કથા વાર્તા કરે. સાંજે મંદિરમાં જઈને કથા વાર્તા સાંભળે ને રાત્રિએ ધ્યાન કરીને 12 વાગે સૂએ. એવી રીતે હંમેશા ખાધા જેટલું પેદા કરીને મહારાજનું ધ્યાન ભજન કરતા. એમ કરતા કરતા એક દિવસે કઠિયારાને તાવ આવ્યો. તે વગડે જવાયું નહીં. તેની સ્ત્રી પતિવ્રતા હતી, માટે એકલી ન ગઈ, તેથી બે ભૂખ્યા રહ્યા. તેને ત્રીજે દિવસે સવારમાં તાવ ઉતર્યો એટલે નાઈને પૂજા કરી. તેની સ્ત્રીએ પૂછ્યું છે, તમારે કંઈ ખાવાની ઈચ્છા હોય તો હું કોઈનું ઉછીનું લાવીને કરી આપું, આપણે જમીને સાંજના ભારીઓ લેવા જાશું ને તેમાંથી જે આવશે તેમાંથી ઉછીનાવાળાને પાછું આપીશું. ત્યારે કઠિયારો બોલ્યો છે, 2 દિવસ શ્રીજી મહારાજની ઈચ્છાથી ભૂખ્યા રહ્યા તો 2.5 દિવસ જાણીને ભૂખ્યા રહીશું, પણ આપણે ઉછીનું લાવવું નથી. પછી ભૂખ્યા ને ભૂખ્યા વગડે જઈ એક થોરિયાનું થળિયું હતું તેને ચીરવા માંડ્યું. તે કુહાડો તો ઊંચો પણ થાય નહીં તો પણ તેના ટચકાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું. તેથી બ્રહ્માને ભય ઉપન્યો એટલે વૈરાજ પુરુષ પાસે જઈને રાવ કરી. તે ઉત્તરોત્તર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે આવી. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને તે જ રૂપે પ્રેરણા કરી તેનો જવાબ આપ્યો. તે ઉત્તરોત્તર બ્રહ્મા પાસે આવ્યો. પછી તે ઉત્તર પ્રમાણે બ્રહ્માએ તે કઠિયારા ભક્ત પાસે આવીને તેમને છળવાની કોશિશ કરી, પણ તે કઠિયારા ભક્ત બ્રહ્માને ઓળખી ગયા ને બ્રહ્માને તેની સ્થિતિનું ભાન કરાવ્યું કે તેના બ્રહ્માના ઉપરી વૈરાજ છે ને વૈરાજના ઉપરી અહંકાર છે, અહંકારના ઉપરી મહત્તત્વ છે ને મહત્તત્વના ઉપરી પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષના ઉપરી મૂળ પુરુષ ને મૂળ પુરુષના ઉપરી વાસુદેવ બ્રહ્મ છે, વાસુદેવ બ્રહ્મના ઉપરી મૂળ અક્ષર છે ને આ સર્વેના ઉપરી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. આ સાંભળી બ્રહ્માએ તે કઠિયારા ભક્તને વિનંતી કરી છે, હે મુક્તરાજ, હું તમને આવા મોટા જાણતો નહોતો. તમોએ જે જ્ઞાન કહ્યું તેની તો મને ખબરે નથી. હું તો મારા ઉપરી વૈરાજથી પર બીજું કાંઈ છે જ નહીં એમ જાણતો હતો, માટે મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે કઠિયારા ભક્તે કહ્યું છે, જાઓ, તમારું બ્રહ્માંડ નહીં પડે. તેથી બ્રહ્મા રાજી થઈને ગયા. પછી શ્રીજી મહારાજે એ બેને દર્શન આપ્યા ને બહુ પ્રસન્ન થયા ને કહ્યું છે, અહીં રહેવું છે કે ધામમાં આવવું છે? જો અહીં રહેવું હોય તો વૈભવ આપીએ અને ધામમાં આવવું હોય તો તેડી જઈએ. ત્યારે તે બે બોલ્યા છે, આ લોકનું તો અમારે કાંઈ જોઈતું નથી, અહીં રાખો કે તેડી જાઓ એ પણ અમે કંઈ ન કહીએ, જેમ આપની મરજી હોય તેમ કરો. શ્રીજી મહારાજ બોલ્યા છે, ચાલો આપણા ધામમાં. પછી કુહાડો નાખી દઈને બે જણા દેહ મૂકીને શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજી મહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તો પણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે ને સદા ભેળા રાખે છે. એવા નિષ્કામ થાવું પણ મૂર્તિ વિના કોઈ પદાર્થની ઈચ્છા ન રાખવી. બાપાશ્રીએ વાત કરી છે, દેવરાજભાઈ રામ પરાવાળા આવ્યા, તેમને બહુ આનંદ ભર્યા જોઈને અમે કહ્યું છે, તમે આનંદમાં છો તેનું કારણ આ ત્યાગ વલ્લભદાસજી સ્વામીને કહો. ત્યારે તે બોલ્યા છે, શ્રીજી મહારાજે ને તમે મારા ઉપર બહુ દયા કરીને બે દીકરા ને એક મારા માતુશ્રી તેમને ધામમાં લઈ ગયા. હવે એક ઘરનું મનુષ્ય ને બે દીકરા છે, તેનું જેમ મહારાજની મરજી હોય તેમ સારું કરજો. પણ અત્યારે તો તેઓ મહારાજના સુખમાં પહોંચ્યા તેનો આનંદ છે. ભુજ જઈને ત્રણ રસોઈયો દઈને આપના દર્શને આવ્યો. ત્યારે અમે કહ્યું છે, કેમ ત્યાગવલ્લભદાસજી, તમારા ચેલા ધામમાં જાય તો કેમ થાય? ત્યારે ત્યાગવલ્લભદાસજી કહે છે, આવું તો મારાથી ન રહેવાય. પછી અમે બોલ્યા છે, આ દેવરાજભાઈ આખો દિવસ વાડીનું કામ કરે છે અને રાત્રિએ રાત્રિએ અમારી પાસે આવીને સમાગમ કરી જાય છે ને નિયમ એકે ચૂકતા નથી. એવા બળિયા છે અને મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે, જો મૂર્તિ રાખે તો સુખી થવાય. આવી અલૌકિક સમજણ ની સ્થિતિ થાય તો અહો નિશ મૂર્તિનો આનંદ વર્તે. આ લોકમાંથી ઉદાસ થાય તેને દેહના ભાવ ટળી જાય છે ને એને દેશકાળના વિષમપણામાં ખસી નીકળવાની જરૂર નથી. મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે નાગ વાઘ જળ અગ્નિ માન અપમાન ગળ્યું ચીકણું તીખું તમતમું એ આદિક વિષય માત્રનો ભય ને રાગ સર્વે ટળી જાય છે, એવો મૂર્તિનો પ્રતાપ છે. જ્યારે આ ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સર્વે લોકો ગામમાંથી નીકળીને બહાર જઈને રહ્યા ત્યારે ભોજો ભક્ત બોલ્યા છે, ગુરુદેવ આ લોક સર્વે કેમ ભાગી જાય છે? ત્યારે અમે કહ્યું છે, પ્લેગ આવ્યો છે એ સારું જાય છે. ત્યારે તે બોલ્યા છે, એ તો શ્રીજી મહારાજે પોતાના ભક્તો ઉપર દયા કરીને સેવક મોકલ્યો છે, જે મારા ભક્તને કોઈકની પાસે સેવા કરાવી પડે ને સેવા કરનાર ન હોય તો બહુ દુઃખી થાય, માટે સેવક મોકલીએ તો 24 કલાકમાં છૂટકો થઈ જાય, એમ જાણીને સેવક મોકલ્યો છે. તે સેવક પાસે સેવા કરાવતા નથી ને ભાગી જાય છે, તે એ શું સમજતા હશે? એવા પરિપક્વ જ્ઞાનવાળા અને વિદેહી હતા. ભગવાનના ભક્તે એવા થવા કોશિશ કરવી જોઈએ. એક સમયને વિશે, કાંકરિયાના ઉગમણા ગરનાળા ઉપર 4 સદગુરુઓ સાથે શ્રીજી મહારાજ રમત કરતા હતા. તે પોતાની હથેળીમાં 2 સદગુરુઓને રાખીને વારા ફરતી ઉછાળે, તે આકાશમાં જઈને પાછા આવીને હથેળીમાં પડે. એમ રમત કરતા કરતા શ્રી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉછાળ્યા. તે ગંગામાં રસોઈ કરતા હતા, તે ચોકમાં જઈને પડ્યા. ત્યારે ગંગામાએ કહ્યું છે, અમને બેને ઉપવાસ પાડ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમને સ્ત્રી પુરુષનો ભેદ અને વિકાર છે કે નથી? ત્યારે કહેજે, અમે તો મુક્ત છીએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, મુક્ત છો, પણ તમો તમારી મેળે એકબીજાને અડો તો ઉપવાસ કરવો પડે. પણ આ તો અમે તેમને ચોકમાં નાખ્યા માટે તમારે બાદ નહીં. આ ગામમાં રત્નો ભક્ત હતા. તેમને ગામધણી તથા પટેલે ઉપાધિ કરીને કાઢી મૂક્યા. તે કેરે સદાબા પાસે જઈને રહ્યા. તે ગઢડે મહારાજના દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું છે, વૃષપુર ગામ મૂકશો ને. પછી દર્શન કરીને કેરે આવતા વૃષપુર સોંસરા ચાલ્યા. તેમને ગામધણી તથા પટેલે માર્યા ને આંખોમાં ધૂળ ભરી. ત્યારે રત્નો ભક્ત એમ બોલી ગયા છે, તમે મને દુઃખ દો છો, પણ તમને સર્પ ને કૂતરા દુઃખ દેશે. પછી રાત્રિએ ગામધણીને સર્પ ને કૂતરા ફાડી ખાવા માંડ્યા ને ગામધણી રાડો પાડવા માંડ્યો. તેથી ગામ બધું ભેગું થયું ને કહેજે, ક્યાં કૂતરા ને સર્પ છે? ત્યારે ગામધણી કહેજે, આ રહ્યા બધા ને મને તોડી ખાય છે. પછી સવારે રત્ના ભક્ત પાસે કેરે જઈને સદાબાને બહુ કરકર્યો ને કહ્યું છે, રત્ના ભક્તને વૃષપુર મોકલો. પછી સદાબા ખાસનું લઈને ફરી વળ્યા ને કહ્યું છે, તે મારા હરિભક્તને બહુ દુઃખ દીધું છે, તે હવે નહીં આવે. તને કૂતરા અને સર્પ ભલે ફાડી ખાતા. પછી સાત ખાસડા ગળે વળગાડીને પગે લાગીને કહેજે, રત્ના ભક્તને નહીં મોકલો તો આજ રાત્રિએ મારું મોત છે. પછી ગામના માણસોએ સદાબાને કહ્યું છે, મોકલો, હવે એને ગરજ બહુ થઈ છે. પછી સદાબાએ હા પાડી એટલે ગાડામાં સામાન ભરીને તેડી ગયો. એટલું દુઃખ રત્ના ભક્તને પડ્યું તો પણ સત્સંગ મૂક્યો નહીં. અને પહેલા અહીં રહેતા ત્યારે પણ નાથ પટેલિયા ભેળા થઈને કંઠી તોડી નાખતા ને પટેલોનું ખાતા ખર્ચ જે થાય તે એને માથે નાખતા. તો પણ પટેલિયા જાય એટલે ફેર કંઠી બાંધતા ને ફેર આવીને તોડાવી નાખતા. એમ વારંવાર દુઃખ દેતા તો પણ સત્સંગ મૂક્યો નહીં. આખી કણબીની નાતમાં એ એકલા જ સત્સંગી હતા. સારાંશ, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. ધન્ય છે રત્ના ભક્તની આત્મનિષ્ઠા ને સત્સંગની પરિપક્વ દ્રઢતાને. એક સમયે શ્રી બ્રહ્માનંદ સ્વામી ભુજથી કેરે જતા હતા. તેમને નારાયણપુરની વાડીમાં મૂળજી ભક્ત તથા ભાણજી ભક્તના બાપ ગોવો ભક્ત ક્યારા વાળતા હતા તેમણે દેખ્યા અને વિચાર કર્યો છે, આ સ્વામિનારાયણના સાધુ રાત્રિ પડવા આવી છે, તે ક્યાં જશે? એમ જાણીને જોઈ રહ્યા. તે સ્વામી કેરા તરફ ગયા અને ગોવા ભક્તનો બાપ કોસ છોડીને ડેલામાં બળદ બાંધીને ઘેર ગયા ને ગોવા ભક્ત કેરે ગયા અને ત્યાં સદાબાને ઘેર સ્વામી હતા તેમની વાતો સાંભળી. પછી સર્વસભા ઉઠી ગઈ, પણ ગોવો ભક્ત ઉઠ્યા નહીં. ત્યારે સ્વામીએ તેને પૂછ્યું છે, તમારે ક્યાં રહેવું? ત્યારે તેણે કહ્યું છે, નારાયણપુરમાં. પછી સ્વામીશ્રીએ કહ્યું છે, તમે કેમ બેસી રહ્યા છો? તમારે કંઈ પૂછવું છે? ત્યારે તે બોલ્યા છે, તમો અત્યાર સુધી વાતો કરી છે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ છે ને જીવનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છે. તે આત્યંતિક મોક્ષ સ્વામિનારાયણ ભગવાન વિના કોઈ અવતારથી થાય નહીં એ ખરું, પણ અમને શી રીતે ખાતરી થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ પૃથ્વી ઉપર જેટલી ગાયો અને જેટલી સ્ત્રીઓ ને જેટલા બાળક છે, એમને મારીએ જેટલું પાપ થાય એટલું પાપ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ ન હોય તો અમને થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન અમારી પાસે તો છે, પણ તારા દેખ્યામાં નહીં આવે. જો તારે મનુષ્ય દેહનો લાભ લેવો હોય અને આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો તું ગઢડે જા, ત્યાં અમે જે સમ ખાતા તે વાત તને કે તો તું શ્રી સ્વામિનારાયણને ભગવાન માનજે. પછી તે વાડી આવીને બળદને નિરણ કરીને ઘેર ગયા ને વાળું કરીને બધી વાડીઓએ ફરીને લોકોને કહ્યું છે, મારી સાથે ગઢડે આવો તો શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, ત્યાં દર્શને જવું છે. પછી બીજા ચાર જણા તૈયાર થયા. પછી એ પાંચે જણા ગઢડે આવ્યા ત્યારે મહારાજે કહ્યું છે, ગોવા ભક્ત, તમે અમારા બ્રહ્માનંદ સ્વામીને આવા આકરા સમ ખવરાવ્યા. અમે સાક્ષાત ભગવાન છીએ અને આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. અને બીજા જોડે ચાર જણા હતા, તેમાં ગંગદાસ નામે ભક્ત હતા. તેમને શ્રીજી મહારાજે કહ્યું છે, તમે માર્ગમાં આવતા સંકલ્પ કર્યા હતા જે ભગવાનના પગમાં 16 ચિહ્ન હોય તો ભગવાન ખરા. તે જુઓ, અમારા પગમાં 16 ચિહ્ન છે એમ કહીને બતાવ્યા. પછી તે વર્તમાન ધારીને સત્સંગી થયા ને 5 દિવસ રહીને ઘેર આવ્યા. એ 5 ને રત્નો ભક્ત, એ 6 સત્સંગી આખી કણબીની નાતમાં હતા. હવે તો આખી નાત સત્સંગી થઈ છે. મનુષ્ય દેહમાં છુપાયેલા પ્રગટ પરબ્રહ્મ પરમાત્માએ પોતે જ પોતાને ઓળખાવ્યા. કરુણાસાગરની શી કરુણા! સદાબાને પણ એમના પતિએ ઘણું દુઃખ દીધું હતું. એક દિવસ તો ઓરડાવાસીને તરવાર તાણી, એટલામાં બધા ઓરડા ઉકળી ગયા ને મહારાજે ફોજ દેખાડી ને બાંધીને મારવા માંડ્યો ને કહ્યું છે, આ ફેરે તો છોડી મૂકીએ છીએ, પણ જો હવે એમને દુઃખ દઈશ તો જીવથી મારી નાખીશું, એમ ભીખ બતાવી. ત્યારથી સદાબાને દુઃખ દેતો નહીં. એવા કષ્ટ વેઠીને પણ આગળ સત્સંગ કર્યો છે અને આજ તો ત્યાગી ગૃહિને સર્વ વાતે સાનુકૂળ છે. આવા સમયમાં જે શ્રીજી મહારાજની આજ્ઞા ન પાળે અને ધન સ્ત્રી આદિમાં લેવાઈ જાય તે તો અતિશય અભાગ્યા કહેવાય. સુરા ખાચરની આસક્તિ કેવી રીતે ટળી? બાપાશ્રી બોલ્યા છે, સુરા ખાચરને સ્વાદ બહુ હતો. તે 10-15 વાસણમાં જુદા જુદા પ્રકારના ભોજન જમતા અને સ્વાદુ ન થાય તો કજિયો કરતા. એક વખતે તેમના પત્ની શાંતિબાઈને શ્રીજી મહારાજે કહ્યું છે, તમને કથામાં આવતા મોડું કેમ થાય છે? ત્યારે તે બોલ્યા છે, તમારા ભક્તને જમતી વખતે જાજાવાના જોઈએ છે ને તેમાં મરચા મીઠામાં ફેર પડે તો કજિયો કરે છે, તેથી મારાથી કથાના જોગમાં આવતું નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, આજથી તમારે 1-2 વાના કરવા ને તે પણ મરચા મીઠા વિનાના મોળા કરવા. અમે સુરા ખાચરને નિયમ આપશું જે તમારે જમતી વખતે કાંઈ માંગવું નહીં ને બોલવું નહીં. પછી સુરા ખાચરને મહારાજે નિયમ આપ્યો અને તે બાઈએ મહારાજે કહ્યું હતું તેવી રીતે કર્યું. પછી સુરા ખાચર જમવા બેઠા, તે મીઠા મોળું ને થોડું જોઈને જાણ્યું છે મારો ધણી આવી પહોંચ્યા, નહીં તો આવું કરે નહીં. એમ શ્રીજી મહારાજની મરજી જાણીને અમૃતની પેઠે જમી ગયા. તેવું 6 મહિના જમ્યા. પછી શાંતિબાઈને મહારાજે પૂછ્યું છે, કેમ ભક્ત કાંઈ બોલે છે? ત્યારે તે કહેજે, ના મહારાજ, તમારા ભક્ત હવે જેવું મળે તેવું જમે છે ને કજિયો કરતા નથી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, હવેથી દેવની એટલે અમારી બુદ્ધિએ સેવા કરજો. પછી સારા સારા ભોજન કરીને જમાડવા માંડ્યા, પણ સુરા ખાચરને રાગ ટળી ગયા ને સારા નરસાની સ્મૃતિ ન રહી ને સારું નરસું સરખું થઈ ગયું. એમ નિયમે કરીને આસક્તિ ટળે, પણ પોતાની મેળે ત્યાગ કરે તો આસક્તિ ન ટળે. નિયમ લેવા તે પણ મોટાની પાસે દીન થઈને હાથ જોડીને લેવા, તો મોટા સહાયમાં પડીને પાર પાડે. મોટાનો પ્રતાપ તો એવો છે જે એક સમયને વિશે અનાદિ મુક્તરાજ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ધોળકેથી સદગુરુ શ્રી નિર્મળાનંદ સ્વામીને તથા સ્વામી વ્રજવલ્લભદાસજીને ઉમરેઠમાં અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી ગીતા ભાષ્યનું પુસ્તક લેવા સારું મોકલ્યા હતા. ત્યાં નવસારી ગણદેવીના હરિભક્ત ભાદરવા આંબાની કેરીઓ લાવ્યા હતા. તે સ્વામી શ્રી તથા બીજા સર્વે સંત જમ્યા. તે ગોટલા ધોળકાની વાડીમાં વાવવા સારું લેવા માંડ્યા ત્યારે સ્વામીશ્રીના સંતોએ કહ્યું છે, સ્વામીશ્રીના જમેલા ગોટલા ઉગશે નહીં, માટે લેશો નહીં. પછી તે ગોટલા સ્વામીએ જુદા રાખ્યા ને લાવીને ધોળકાની વાડીમાં વાવ્યા. તો સ્વામીશ્રીના જમેલા હતા તે ન ઉગ્યા અને બીજા સંતોના જમેલા હતા તે ઉગ્યા. આમ મોટાના ઉપયોગમાં આવે તે સર્વેનો મોક્ષ થાય. કપડવંજમાં ગણેશભાઈએ દેહ મૂક્યો તે વખતે અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી મંડળે સહિત અહીં મંદિરમાં હતા. તે સવારમાં સાધુએ એક કલાક સુધી કથા વાંચી. ત્યાં સુધી તે ધ્યાનમાં બેઠા હતા અને પછી ધ્યાનમાંથી જાગીને એક કલાક વાતો કરી. પછી બોલ્યા છે, કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માંગ્યો હતો જે અંત વખતે દર્શન આપીને તેડી જજો. તેમણે આ ટાણે દેહ મૂક્યો ને તેમને મહારાજના સુખમાં મૂકી દીધા. એવો મોટાનો પ્રતાપ છે. પર્વતભાઈના દીકરા મેઘજીભાઈને 68 તીર્થ કરવા જવાની ઈચ્છા થઈ. તેથી પર્વતભાઈને કહ્યું છે, મારે 68 તીર્થ કરવા જવું છે. ત્યારે પર્વતભાઈએ કહ્યું છે, 68 તીર્થ તો દર્શન કરવા તથા માથે રજ ચડાવવા આપણા ફળિયામાં નિત્ય આવે છે. ત્યારે મેઘજીભાઈએ કહ્યું છે, એમ તીર્થ રજ લેવા આવતા હોય તો લોકો 1000 રૂપિયા ખર્ચીને તીર્થ કરવા શા સારું જાય? એ તો તમારે ખર્ચી આપવી પડે એટલા સારું સમજાવો છો, પણ મારે તો અવશ્ય જવું છે. પછી તેને પર્વતભાઈએ બાતું ખર્ચી આપ્યા ને તે તીર્થ કરવા નીકળ્યા. પછી પર્વતભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, છોકરો તો તીર્થ કરવા ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, તમારા ચરણમાં તીર્થ છે તે બતાવ્યા હોત તો ન જાત, હું એને પાછો વાળી લાવું. એમ કહીને સ્વામી ચાલ્યા. તે વાટમાં મેઘજીની આગળ થઈ ગયા. મેઘજીને સ્વામી પૃથ્વીથી ગજ ઊંચા ચાલતા દેખાયા ને એમના ચરણમાં શ્વેત તેજોમય 68 તીર્થ દેખાયા. તેમાં કેટલાક તો ચરણનો સ્પર્શ કરે ને કેટલાક તો માથે રજ ચડાવે ને કેટલાક તો દંડવત કરે ને કેટલાક તો પ્રાર્થના કરે. એવી રીતે જોઈને મેઘજી બોલ્યા છે, સ્વામી, આ તમારા ચરણ તળે શ્વેત તેજોમય મૂર્તિઓ છે તે કોણ છે? ત્યારે સ્વામી શ્રી બોલ્યા છે, કેટલી છે ગણી જો. પછી તેણે ગણી તો 68 થઈ. ત્યારે કહ્યું છે, 68 છે. ત્યારે સ્વામી શ્રી બોલ્યા છે, એ 68 તીર્થ છે. પછી મેઘજીએ કહ્યું છે, હું તીર્થે જતો હતો તે હવે નહીં જાઉં. એમ કહીને પાછા વળ્યા ને સ્વામી શ્રી પણ પાછા વળ્યા. રસ્તામાં આવતા સ્વામી શ્રીએ વાત કરી છે, તમારા પિતાશ્રીના ચરણમાં પણ તીરથ સદાય રહે છે. ત્યારે મેઘજીએ કહ્યું છે, મારા દેખ્યામાં કોઈ દિવસ આવ્યા નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું છે, તમે કહેશો તો બતાવશે. એમ કહીને સ્વામીશ્રી ઉતારે ગયા ને મેઘજીભાઈએ ઘેર આવીને પર્વતભાઈને વાત કરી છે, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના ચરણમાં તીર્થ બતાવ્યા અને તમારા ચરણમાં તીર્થ છે એમ કહ્યું છે, માટે મને બતાવો. પછી પર્વતભાઈએ પોતાના ચરણમાં તે સર્વે તીર્થ બતાવ્યા. શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા પર્વતભાઈ આદિ ઘણા હરિજનો સાંજ વખતે દરરોજ કુવે નાહવા જતા. ત્યાં નાહીને એક વૃક્ષ તળે બેસીને માનસી પૂજા કરીને પછી શ્રીજી મહારાજના મહિમાની ઘણી વાર્તાઓ નિત્ય કરતા. એકવાર વાર્તા સાંભળીને વૃક્ષને ઘણો જ આનંદ થયો, તેથી ખડખડ હસવા માંડ્યું. ત્યારે સભામાં બેઠેલા હરિજનો બોલ્યા, જે વાયુ વિના આ ઝાડ કેમ ખખડતું હશે? ત્યારે પર્વતભાઈ બોલ્યા, જે એ ઝાડ હસે છે. ત્યારે હરિજનો બોલ્યા, જે ઝાડને હસવાનો ધર્મ નથી. પછી પર્વતભાઈ બોલ્યા, જે પૂછી જુઓ. પણ કોઈ પૂછતા ન હોવા ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, સત્પુરુષ જે બોલે તે સત્ય હોય, માટે વિશ્વાસ લાવીને પૂછો. પછી હરિજનોએ પૂછ્યું, ત્યારે ઝાડ બોલ્યું છે, આ સભા શ્રી પુરુષોત્તમ ભગવાનની છે, તે મારે છાંયે બેઠી છે, તેથી મારે સેવા થઈ ને વળી શ્રીજી મહારાજના મહિમાની વાતો સાંભળીને જ્ઞાન થયું ને મોટા મોટા અવતારાદિકને તથા બ્રહ્મકોટીને તથા અક્ષરકોટીને પણ દુર્લભ એવા આ મુક્તોના મારે દર્શન થયા, માટે મારો છેલ્લો જન્મ થઈ ગયો. હવે મારે ફેર જન્મ ધરવો નહીં પડે અને શ્રીજી મહારાજની મૂર્તિમાં તમારા ભેળે આવીને હું બેસીશ ને તમારા જેવું સુખ ભોગવીશ. તેનો આનંદ આવવાથી હું હસું છું, એવો મહિમા મોટાનો છે. પર્વતભાઈની પ્રાર્થનાથી શ્રીજી મહારાજે અનાદિમુક્ત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને એમની સાથે સંતદાસજી, વ્યપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામદાસભાઈ, આત્માનંદ સ્વામી આદિ 30 સદગુરુઓને 6 મહિના અગત્રાઈ રહેવા જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા છે, હે મહારાજ, ગોપાળાનંદ સ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક, કેમ જે એ તો 12 મહિનાથી સાધુ થયા છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મહામુક્ત છે અને સૌથી મોટા છે, માટે તેમને મોકલજો. એમ પર્વતભાઈ ગઈ ગયા છે, તેથી એમને મંડળધારી કરાયા છે, તો તમે સૌ એમની આજ્ઞામાં રહેજો, પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહીં. પછી તે સર્વે અગત્રાઈ ગયા. ત્યાં શ્રીજી મહારાજના મહિમાની ને સુખની વાતો ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બંને વારાફરતી કરતા. તે સાંભળીને સર્વે સંત તથા હરિજનો બહુ જ આનંદ પામતા. એ 6 મહિના સુધી શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા પર્વતભાઈએ અગત્રાઈના સીમાડામાં કાળને પેસવા દીધો નહીં. ત્યારે કાળે શ્રીજી મહારાજ આગળ પ્રાર્થના કરી, જે હું અગત્રાઈના સીમાડામાં જાઉં છું ત્યારે મને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બાળે છે, તેથી મારાથી જવાતું નથી, માટે હું કેમ કરું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે તું ન જઈશ, તારું કામ હશે તે એ કરશે, એમની મરજી થાય ત્યારે જજે, નહીં તો બળી મરીશ. એ 6 મહિના સુધી ગામમાં તથા સીમાડામાં જે જીવ મરે તે સર્વેને શ્રીજી મહારાજ પાસે લઈ જતા હવા. પછી શ્રીજી મહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને કાગળ લખ્યો, જે 6 મહિના પૂરા થયા માટે બીજા ગામોમાં ફરવા જજો. પછી શ્રી ગોપાળાનંદ સ્વામી મંડળે સહિત ત્યાંથી નીકળ્યા. તે ગામડામાં ફરતા ફરતા આવતા હતા. ત્યાં માર્ગમાં ચાલતા એક કૂવો આવ્યો, ત્યારે નાવા ઉતર્યા. ત્યાં પ્રથમથી જ 8 બ્રાહ્મણો ઉતરેલા હતા. તેમણે સાધુ દેખીને સાધુની તથા શ્રીજી મહારાજની નિંદા કરવા માંડી. એટલામાં તે 8ને કોગળિયું આવ્યું. પછી તો સ્તુતિ કરવા માંડી જે શ્રી સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન જગતના કરતા હર્તા છે, ને તમે સર્વે સંત મુક્ત છો ને સ્વતંત્ર છો, ને અમારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો, માટે અમારા નીચ કૃત્ય સામું ન જોતા તમારા વિરોધ સામું જોઈને તમારે પ્રતાપે કરીને અમારી રક્ષા કરો. ત્યારે સ્વામી શ્રી બોલ્યા છે, અમે નાશવંત એવો જે દેહ તેની રક્ષા તો નહીં કરીએ, પણ તમારા જીવની રક્ષા કરશું. એમ બોલીને સર્વે સંતોના દેખતા એ સર્વેને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલી દીધા. પછી સર્વે સંત શ્રીજી મહારાજ પાસે ગઢડે આવ્યા અને સંતોએ શ્રીજી મહારાજને કહ્યું છે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ 8 બ્રાહ્મણ આપણી નિંદા કરતા હતા તેમને અક્ષરધામમાં મોકલ્યા, તે ઠીક ન કર્યું. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ ટાણે 100-200 મહેમાન આવે તેમની ખાવા પીવાની સરભરા કરવાની સત્સંગીઓને ભલામણ કરવી પડે, તેમાં કોઈ સત્સંગી આપણા કયા વિના જ સર્વે મહેમાનને ઘેર લઈ જઈને ખાવા પીવાની ખબર રાખે તો આપણે રાજી થઈએ કે નહીં? ત્યારે સંતોએ કહ્યું છે, તો રાજી બહુ થઈએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, અમારે કોઈને મુક્તને આજ્ઞા કરવી પડત, તે વગર આજ્ઞાએ ગોપાળાનંદ સ્વામીએ મોક્ષ કર્યો તે તો બહુ જ સારું કર્યું, એમ શ્રીજી મહારાજ બોલ્યા. શ્રી પરમાનંદ સ્વામીને ગરમીનો મંદવાડ હતો, તેમને સંત ચંદન ઘસીને ચોપડવા આવ્યા ત્યારે ના પાડી જે, પાપરૂપ દેહને રાખીને શું કરવો છે? મહારાજના સુખમાં જવું છે, પણ આ પાપરૂપ દેહમાં રહેવું નથી, એમ બોલ્યા. તાવ આવે, માથું દુખે, અથવા ગમે તેવો રોગ થાય તો પણ કોઈને જણાવવા દે નહીં. મૂળીના સંતદાસજીને તાવ આવતો ત્યારે તે એવા ઊંડા ઉતરી જતા તે જાણે કંઈ દુઃખ જ નથી. મહારાજના સુખમાં ઊંડા ઉતરી જાય એટલે બધી ઇન્દ્રિયો સંકોચાઈ જાય. આ સત્સંગમાં એવા પાકા સંત પડ્યા છે, તે લાગે ગરીબડા જેવા. એવા સંત હોય તેમની મંદિરમાં જે મોટેરા થઈને બેઠા હોય તેમણે ખબર રાખવી જોઈએ, પણ દુખાવવા નહીં. જો દુખવે તો બહુ પાપ લાગે. છેલ્લા પ્રકરણનું 9મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજે પોતાના એકાંતિક ભક્તોની સ્થિતિ કહી છે, એવી સ્થિતિ કરવાનો ખટકો રાખવો. સર્વે ક્રિયામાં શ્રીજી મહારાજની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી, તે ક્રિયા કરતા કરતા મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. ભુજમાં શ્રી અચ્યુતદાસજી સ્વામી હતા, તે વાડીમાં કોટ કરતા હતા, તે પથ્થર આગો પાછો મુકાઈ ગયો. ત્યાં ગોવિંદાનંદ બ્રહ્મચારી નાવા આવ્યા હતા, તે બોલ્યા છે, સ્વામી પથ્થર બરાબર સરખો બેઠો નથી. પછી સ્વામી બોલ્યા છે, પાણો તો બરાબર કરીશું, પણ તમે ઠાકોરજીને વાઘા અવળા પહેરાવ્યા છે તે સવળા પહેરાવો. પછી બ્રહ્મચારીએ નાઈને મંદિરમાં જઈને જોયું તો વાઘા અવળા જ પહેરાવેલા હતા, તે સવળા કર્યા. પછી જ્યારે બીજે દિવસે વાડીએ નાહવા આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું છે, વાઘા અવળા છે એવી તમને શી રીતે ખબર પડી? તમે તો મંગળાના દર્શન કરીને અહીં આવ્યા હતા. ત્યારે સ્વામી કહે છે, અમારે આવરણ નથી, અહીં રહ્યા થકા દેખીએ છીએ એવા સ્વામી સમર્થ હતા. એક દિવસે ભુજના ભંડારમાં રોટલા કરતા કરતા અચ્યુતદાસજી સ્વામીને સમાધિ થઈ, ને તાવડીમાં રોટલો નાખ્યો, તે રોટલા ઉપર હાથ રહી ગયો, તે રોટલો બળી ગયો અને હાથ દાજવા લાગ્યો. એવામાં અમે મંદિરમાં જઈને સ્વામી રઘુવીર ચરણદાસજીને કહ્યું છે, સ્વામીને સમાધિ થઈ ગઈ છે ને હાથ બળે છે, માટે ઝટ જઈને હાથ ઉપાડી લો. પછી તેમણે જઈને હાથ લઈ લીધો ને પોતે રોટલા કરવા બેઠા. જ્યારે હરે થયા અત્યારે સ્વામી જાગ્યા ને જમીને સભામાં બેઠા. વચનામૃત વાંચી રહ્યા પછી અમે સ્વામીને પૂછ્યું, જે સમાધિમાં સિદ્ધિઓ દેખાય તે કેવી હશે? ત્યારે સ્વામી બોલ્યા, જે મને સમાધિ થઈ હતી તે આગળ મહારાજને પાસે હું એમને એમ ચાલ્યો, તે દેવલોકમાં થઈને વૈકુંઠમાં થઈને આગળ ચાલ્યો, ત્યાં સિદ્ધિઓ ભારે ભારે ફળ મેવા આદિક સામગ્રીઓ લઈને પડખે આવીને પ્રાર્થના કરવા લાગી, જે અમારી સેવા અંગીકાર કરો. પણ મેં મહારાજને મૂકીને એ પાપ સામું જોયું જ નહીં. પછી થાકીને તેમણે મારે માથે તોહમત નાખ્યું, જે ફટ છે તને, જે પુરુષોત્તમ ભગવાનને મૂકીને અમારે વિશે લોભાઈ ગયો. પછી મેં મહારાજના સામું જોઈ રહીને તેમણે કહ્યું, જે ફટ તો તમને ને તમારા તણીને, હું તો મારા ભગવાનને મૂકીને તમારા સામું જોઉં તેવો જ નથી. તમે તો નરકરૂપ છો, તે નરકમાં હું શું લોભાવ? એમ કહીને મહારાજની સાથે સાથે ચાલ્યો તે ઠેઠ ધામમાં ગયો. જ્યારે અહીં થાળ કર્યા ત્યારે મહારાજ દેહમાં લાવ્યા. જેને મહારાજની મોટપ યથાર્થ જાણ્યામાં આવી હોય તેને સિદ્ધિઓ પરાભવ કરી શકતી નથી. રામ પરેથી હરિજનો ભુજ દર્શને આવ્યા હતા. તેઓ સર્વેને પગે લાગવા માંડ્યા. તેમાં પરબત નામનો એક છોકરો શ્રી અચ્યુતદાસજી સ્વામીને પગે લાગ્યો. તેના બરડા ઉપર હાથ મૂકીને સ્વામી બોલ્યા, જે આવો બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા. ત્યારે સર્વે પૂછ્યું, છે બ્રહ્માનંદ સ્વામી તો છેલ્લી અવસ્થામાં ઘોડે બેસતા પણ પોઠીએ બેસતા નહીં, ને તમે પોઠિયા કયા, તેનું શું કારણ છે? ત્યારે સ્વામી બોલ્યા, જે બ્રહ્માનંદ સ્વામી 60 સાધુ લઈને ઝાલાવાડમાં ફરતા હતા. તેમને માર્ગમાં ચાલતા એક વખત તાવ આવ્યો. તે વખતે એક વણઝારો પોઠ લઈને જતો હતો. તેને સ્વામીના સાધુએ કહ્યું, જે અમારા ગુરુને તાવ આવ્યો છે ને અમારે ગામમાં જવું છે, માટે એક પોઠિયા ઉપર બેસાડો તો અમે ગામમાં પહોંચીએ. પછી વણઝારે એક પોઠિયો લાવીને કહ્યું, છે આના ઉપર બેસાડો. પછી તેના ઉપર સ્વામીને બેસાડ્યા. તે ગામની ભાગોળે ઉતરીને સ્વામીએ તેના માથે હાથ મૂક્યો ને બોલ્યા, જે તારા કર્મ બળી ગયા, હવે એક જન્મ ધર, અમે તને તેડવા આવશું. તે જ વખતે પોઠિયો મરી ગયો, તે આ છોકરો છે ને તેને અંત વખતે શ્રી બ્રહ્માનંદ સ્વામી તેડવા આવશે. પછી પરબત ભક્તે 49 સાલમાં દેહ મેલ્યો, તેને મહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી દર્શન આપીને તેડી ગયા. આ પ્રસંગમાં સદગુરુ અચ્યુતદાસજી સ્વામીની ત્રિકાળજ્ઞ નિવારણ દ્રષ્ટિ ને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના અલૌકિક સામર્થ્યનું દર્શન થાય છે. સર્વોપરી શ્રીહરિના સંતોની વાત જ ન્યારી. સ્વામી અચ્યુતદાસજીના જેવી સ્થિતિ થવાનો શો ઉપાય હશે? બાપાશ્રી બોલ્યા, છે શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો એવી સ્થિતિ થાય, અથવા અતિશય મોટા સંતની પ્રસન્નતા મેળવે તો એવી સ્થિતિ થાય. એક સમયે સંતદાસજી તથા સ્વરૂપાનંદ સ્વામી ફરતા ફરતા ગામ ધ્રુફી અચ્યુતદાસજીને ઘેર ગયા. તે 2 દિવસથી ભૂખ્યા હતા ને અચ્યુતદાસજીના પિતા ઘેર નહોતા, તો પણ અચ્યુતદાસજીએ સીધું પાણી બળતણ વગેરે સામાન તેમને લાવી આપ્યો. તેમણે થાળ કરીને ઠાકોરજીને જમાડ્યા અને પ્રસાદી જમ્યા. પછી તેમના ઉપર રાજી થયા અને કહ્યું, જે છોકરા માગ, જે માગે તે આપીએ. ત્યારે અચ્યુતદાસજીએ માગ્યું, જે તમને વાલું હોય તે મને આપો. ત્યારે તે 2 મુક્ત બોલ્યા, છે તારી પણ અમારા જેવી સ્થિતિ થશે. તે જ વખતે અચ્યુતદાસજીની નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. એક વખતે એમના મા બાપે ગઢડા શ્રીજી મહારાજને દર્શને જતા એમને સાથે લીધા. પંદરેક ગાઉ ગયા ત્યારે વિચાર થયો છે આ છોકરો ચાલી શકશે નહીં, માટે તેને પાછો વાળીએ. પછી ઘસીઓ આપીને કહ્યું છે, તારાથી ચાલી શકાશે નહીં, માટે આ ટીમણ માર્ગમાં ખાજે ને પાછો ઘેર જા. પછી તે ઘેર આવ્યા, પણ સાથે જવાની આતુરતા ન બતાવી. કેમ જે મહારાજને સદા અખંડ દેખતા, એવી સ્થિતિ મોટાની કૃપાએ થાય. સંવત 1929 સાલમાં અચ્યુતદાસજી સ્વામી અમદાવાદ આવ્યા હતા. તે સભા મંડપને ત્રીજે માળ ઉતર્યા હતા. ત્યાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એમને પૂછ્યું છે, તમે કેટલા વર્ષે સમયે આવ્યા? ત્યારે તેમણે કહ્યું છે, 13 વર્ષ થયા. ત્યારે સ્વામી બોલ્યા છે, ઘણે વર્ષે આવ્યા? ત્યારે સ્વામી અચ્યુતદાસજી બોલ્યા છે, સ્વામી, તમારા જેવા મોટાના પ્રતાપે કરીને નાનપણથી મારે આવરણ ટળી ગયા છે. બધા મંદિરોમાં સભાઓ થાય છે ને વાતો ચીતો થાય છે, સર્વે હું દેખું છું ને સાંભળું છું, તેથી આવતો નથી, એમ પોતાની સ્થિતિ કઈ હતી. શ્રીજી મહારાજને દર્શને કોઈ ગરાસિયા આવ્યા, તે મનુષ્ય ચરિત્ર જોઈને પાછા ગયા. ફરીવાર તે ગરાસિયા પાછા ત્યાં કોઈ કાઠીને ઘેરાવ્યા, તેમને કાઠીએ જમાડ્યા, તેથી પવિત્ર થયા. ત્યારે સંકલ્પ થયો છે, કદાપી ભગવાન હોય તો આપણને ખોટ જાય, માટે આપણે ફેર ચાલો ને. આપણે જે સંકલ્પ કરીએ તે સત્ય કરે તો ભગવાન ખરા. પછી સંકલ્પ કરીને આવ્યા, જે કામળાનો શણગાર પહેરીને જો હાથમાં પાનું લઈને વાંચતા હોય એવા દર્શન થાય તો એ ભગવાન ખરા, એમ ધારીને ફરીથી આવ્યા. તે વખતે શ્રીજી મહારાજે બ્રહ્મચારી પાસે અમને શીળો ધાયો છે એમ કહી સર્વે પોશાક કામળાનો મંગાવીને ધારણ કરેલો અને પાનું હાથમાં લઈને બેઠેલા, એવા તેમને દર્શન દીધા પછી નિશ્ચય કર્યો. પણ શ્રીજી મહારાજે કહ્યું છે, હજી તમને અમારો બરાબર નિશ્ચય થયો નથી, માટે બીજો પરચો માંગો. ત્યારે તે ચાર જણ બોલ્યા છે, ગઈકાલે અમે ક્યાં હતા તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ગઈકાલે તમે તમારે સંબંધીને ઘેર અનાજ ખાતું તેના તમે ચારે સાક્ષી છો. પછી તે ચારેય જણા સત્સંગી થઈને ઘેર ગયા. ભગવાન ઓળખવા તે વાત કાંઈ સુગમ નથી, એ તો ભગવાન કૃપા કરે ત્યારે જ ઓળખાય. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં ભુજના સભા મંડપની લખણી કરવા આવ્યા હતા. તેમની સાથે અમો ગામ જતા હવા. તે રસ્તામાં જતા એક વળાકામાં સંતો આગળ જતા રહ્યા અને અમે તથા સ્વામી રહી ગયા. એટલે સ્વામીએ સંતોને લાકડી ઊંચી કરીને ઉભા રાખ્યા અને બોલ્યા છે, અનંત સાધુ આપણા ભેળા છે એવા આપણે બે છીએ, તો પણ આ લોકનું રાખવું પડે છે, નહીં તો આપણા ભેળા કરોડો કરોડો મુક્ત છે. એકલા કહીએ તોય થોડા કહેવાય, તો પણ સાધુને ઉભા રાખવા પડ્યા, કારણ કે શ્રીજી મહારાજે ધર્મ પ્રબંધ બાંધ્યો છે તે મોટા મુક્ત પાળે તો જ સાધનિક પાળે. ગોરધનભાઈ છોકરાને ટાંગો ઝાલીને ખણી જાતા તે કેમ ઝલાય તેની ખબર નહીં, અને સાકર છે કે મીઠું છે તેની ખબર નહીં, અને કોઈક વખતે ઘણું જમે ને ક્યારેક થોડું જમે ને ક્યારેક જમે પણ નહીં, બધું મહારાજના હાથમાં. આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને ધ્યાન કરતા લુગડામાં વીંછી હતો, તે 7-8 ઠેકાણે કરડ્યો તો પણ ધ્યાનમાંથી ઉઠ્યા નહીં, ને ધ્યાન કરીને પછી વાત કરી જે, આ લુગડામાં શું છે જુઓ. પછી પાળાએ જોયું તો વીંછી નીકળ્યો, તેવી સ્થિતિ ઉપશમ કરતા પણ અતિ કહેવાય. વળી ગામડી ગામમાં પધાર્યા હતા ત્યારે દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નાખ્યું હતું, તો પણ નિત્ય જમતા તેટલું જમી ગયા, તે પણ ગોરધનભાઈથી અધિક સ્થિતિ કહેવાય. કેમજે ગોરધનભાઈને તો ખબર નહોતી પડતી, ને અયોધ્યા પ્રસાદજી મહારાજને તો આત્મનિષ્ઠા હતી. તે આત્મનિષ્ઠાને બળે કરીને વીંછીની પીડાને ખમ્યા ને મીઠું જમી ગયા, માટે તે વિશેષ કહેવાય. એક સમયને વિશે, શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા ત્યારે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું છે, તમો તો આ મોટા શહેરના વ્યવહારમાં બહુ જ બંધાઈ ગયા. પછી શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા છે, તમો ભગવત પ્રસાદજીને વર્તાલનો વ્યવહાર સોંપી દો અને અમે કેશવ પ્રસાદજીને સોંપી દઈએ, અને આપણે બંને ગઢડા, મૂળી, જૂનાગઢ, ભુજ જ્યાં કહો ત્યાં એક ઠેકાણે બેઠા બેઠા શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન ભજન કરીએ. પછી શ્રી રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા છે, જે દિવસના શ્રીજી મહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ, અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચ માત્ર પણ ગણતરીમાં નથી. અમે તો સદાય મૂર્તિમાં જ નિમગ્ન રહીએ છીએ એવી સ્થિતિ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની હતી. બંદરામાં નારાયણજીની માં રાઈબાઈ હતા. તેને ઘાસણીનો રોગ થયો હતો, તેથી તેને લોકો એમ કહે છે, તારા સ્વામિનારાયણ ક્યાં ગયા? પડી પડી રીબાય છે તોય તેડવા કેમ આવતા નથી? પછી તેને અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવ્યા ત્યારે તેણે કહ્યું છે, હવે કેમ આવ્યા? જાઓ, નહીં આવું. પછી શ્રીજી મહારાજ બધા ગામમાં પરચો દઈને તેને તેડી ગયા, અને તે નારાયણજીના બાપને દીકરો નહોતો એમને મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ પાસે દીકરો માગો. ત્યારે તેમણે કહ્યું છે, હું કડે ન માગું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વામી, તમે સકામ થયા, પણ એ ડોસો સકામ ન થયા. પછી નારાયણજીને દીકરા થયા, અને તે નારાયણજીના દીકરા રવોજી હતા. તેનું ખેતર દેવામાં વોરા લઈ ગયા હતા. પછી ઉચક વિઘોટી કરીને તેમાં કપાસ વાવ્યો, તે ઘણો થઈ પડ્યો. તેની 5,000 કોરી ઉપજી. તે કોરી દઈને ખેતરા પાછા લીધા, ને કહેજે, મારા સ્વામિનારાયણ આવ્યા તે ભૂખને લત હણીને દરિયામાં નાખી દીધી. વળી એક દિવસ નારાયણજીનું શ્રાદ્ધ હતું, તે રબોજીની માએ રાવણને પત્તર પૂરવા સારું ખીર કરી હતી. તે ડોશીને આડે વળે મોકલીને શિક્ષાપત્રીને જમાડીને રવોજી પોતે જમી ગયા. જ્યારે એની માં આવ્યા ને કહ્યું છે, રાવણને પત્તર પૂરવા ખીર કરી હતી, તે ક્યાં ગઈ? ત્યારે રવોજી બોલ્યા છે, મેં મારા બાવાને પહોંચાડી. એ રાવણ શું પહોંચાડે? સ્વામિનારાયણ ભગવાન જમ્યા, ને હું પ્રસાદી જમી ગયો, ને મારા બાવાને પહોંચી ગઈ, એવા મહિમાવાળા હતા. શ્રીજી મહારાજને અંતર્યામી કે પણ જાણે નહીં, અને મારું કલ્યાણ થશે કે નહીં એવા ઘાટ થાય તે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો કહેવાય. અને પૂર્ણાનંદ સ્વામી જે ગજો ગઢવી તે માને કરીને ગયા અને ગૃહસ્થાશ્રમ કર્યો, તો પણ શ્રીજી મહારાજનો નિશ્ચય જો બરાબર હતો તો અંત સમયે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તેડવા આવ્યા. તેમને કહ્યું છે, તમારો તેડ્યો નહીં આવું, મહારાજ આવશે ત્યારે આવીશ. પછી તે પાછા ગયા, ને શ્રીજી મહારાજ પધાર્યા, ને કહ્યું છે, ચાલો. ત્યારે પોતે બોલ્યા છે, ગામમાં પરચો આપીને તેડી જાઓ તો આવું. તેમને પરિપક્વ નિશ્ચય હતો તો ત્યાગી મટીને ગૃહસ્થ થયા તો પણ મારું કલ્યાણ થશે કે નહીં થાય એવો સંકલ્પ જ થયો નહીં. એનું નામ નિશ્ચય કહેવાય. ડુમાલી ગામમાં રામજી ઠક્કર હતા. તેમને સંવત 1946ના વૈશાખ માસમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સાત મુક્ત તેડવા આવ્યા ત્યારે તેમણે કહ્યું છે, મેં શિક્ષાપત્રીનું કયું વચન લોપ્યું છે તે શ્રીજી મહારાજ ન આવ્યા તે કહો. ત્યારે મુક્ત બોલ્યા છે, શિક્ષાપત્રીનું વચન તો લોપ્યું નથી. ત્યારે તે ભક્ત બોલ્યા છે, તો તમારો તેડ્યો નહીં આવું. પછી મુક્ત બોલ્યા છે, આજથી ચોથે દાડે એકાદશીને દિવસ શ્રીજી મહારાજ તેડવા પધારશે એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. પછી એકાદશીને દિવસે મહારાજે દર્શન આપ્યા ને કહ્યું છે, ચાલો. ત્યારે તેમણે એમના મોટા ભાઈ જે પ્રાગજીભાઈ તેમને તથા તેમની માતુશ્રીને કહ્યું છે, મહારાજ તેડવા પધાર્યા છે ને હું જાઉં છું. પછી તેમની માતુશ્રીએ કહ્યું છે, તારે સાટે મને લઈ જાય એમ મહારાજને કે. ત્યારે તેમણે કહ્યું છે, મારું બગાડીને તારું કેમ સુધારું? મને આ નર્કરૂપ દેહમાંથી છોડાવીને પોતાની મૂર્તિને સુખે સુખીઓ કરવા પધાર્યા છે, તે સુખ મૂકીને નર્કમાં શું કરવા રહેવું પડે? પછી એમની માતુશ્રીએ કહ્યું છે, મને મહારાજ ક્યારે લઈ જશે તે તો પૂછી જો. પછી તેમણે મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજ બોલ્યા છે, આજથી 2 વર્ષે તારી માતુશ્રીને લઈ જઈશું અને 5 વર્ષે તારા મોટા ભાઈને લઈ જઈશું. રામજી ભક્તે એ વાત પોતાના ભાઈ તથા માતુશ્રીને કહી દેહ મેલ્યો. એ પ્રમાણે એમની માને તથા એમના ભાઈને મહારાજ તેડી ગયા હતા. એમ પરિપક્વ નિશ્ચયવાળાને ડગમગાટ ન રહે. એક સમયે વડોદરામાં શ્રીજી મહારાજને ને ગોસાઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજી મહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાઈજીના સૌ શાસ્ત્રીઓ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્ય સભા થાય ને પ્રશ્ન ઉત્તર ને સંવાદ થાય. તેમાં ગોસાઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે તો પણ સંત કહેજે, કાલે ગોસાઈજીવાળાને જીતી લઈશું. પણ સંત તો નિત્ય હારતા જાય. અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભારે ને કહે છે, અહો અમારું રત્ન આવ્યું નહીં. એમ કરતા એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું છે, અમારું રત્ન આવ્યું ને હવે અમારી જીત થશે. પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારે કોરે અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતા તથા અનંત નાના પ્રકારના ઐશ્વર્ય સહિત દેખ્યા. એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા છે, અમે હાર્યા ને તમે જીત્યા. એમ કહીને વંદના કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજી મહારાજ કહેજે, સંતો હારીને અમને મુસલમાન કરાવનાર હતા, પણ આ ગોપાળાનંદ સ્વામીએ આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે, જે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિ મુક્તની તુલ્ય ન થાય એવી અનાદિ મુક્તની અલૌકિક સામર્થ્ય છે. એક બ્રાહ્મણ ચક્રવર્તી રાજા પાસે દાન લેવા ગયો. પછી રાજાએ તેની પરીક્ષા લેવા માટે સારા સારા ભોજન તથા પલંગ તથા સેવક તેની સેવામાં આપ્યા અને કહ્યું છે, બપોરે 12 વાગે દાન લેવા આવજે તો 5000 સોના મોરો આપશું. પછી તે બ્રાહ્મણ સારી પેઠે ભોજન જમીને જરાક પલંગ ઉપર સૂતો ને સેવક પગ ચંપી કરવા લાગ્યા. તેથી ઊંઘ આવી ગઈ ને દાન લેવાનો વખત વીતી ગયો. પછી રાજા પાસે ગયો ત્યારે રાજા કહે છે, વખત વીતી ગયો, હવે નહીં મળે. તેમ આ જીવ માયાનો લહરકો લેવા જાય છે ને મહારાજને ને મોટાને ભૂલી જાય છે. તે માયાનો ત્યાગ કર્યો હોય તો પણ અંતરમાં તેનો રાગ રહી જાય છે, એવા જીવના સ્વભાવ છે, તે ભગવાનને શી રીતે ઓળખી શકે? ડાંગરવામાં શ્રીજી મહારાજ પધાર્યા હતા, ત્યાં જતનબાએ 150 માણસની રસોઈ કરી હતી, તે શ્રીજી મહારાજે 4 સંતને જમાડી દીધી અને જીવા ખાચરની 1000 મનુષ્યની રસોઈ એક સચ્ચિદાનંદ સ્વામી જમી ગયા, તે પર ભાવનાને મૂર્તિ ભેળા રહેલા અનંત મુક્તોને જમાડ્યા, એવા મોટા સંત મળે ને તેમને જમાડે તે મહારાજ ને મુક્ત જમી જાય, માટે હર કોઈ અભ્યાગત આવે તેને અન્ન આપવું કેમ છે? તેમાં મોટા મુક્ત આવ્યા હોય તે જમે તો બહુ ફળ થાય. બુધેજમાં શ્રીજી મહારાજે ખોડાભાઈની મા પાસે રોટલો માંગ્યો પણ આપ્યો નહીં, તે એને બહુ ખોટ આવી. દાદા ખાચરનું સારું દેખાશે તે ઠીક નહીં એમ જાણીને જીવા ખાચર ઘોડીએ ચડીને મંદિર બંધ કરાવવા ભાવનગર ગયા. તે સચ્ચિદાનંદ સ્વામી પહોંચ્યા, તે ઘોડીએથી હેઠે પાડી નાખ્યા, તેમને ખાટલે સુવારીને ઘેર લાવ્યા. તેમને જોવા મહારાજ પધાર્યા અને કહ્યું કે તમે ઘોડે ચડાવું બરાબર છો ને કેમ પડી ગયા? ત્યારે તે કહે છે, કોઈકે મારો ટાંટિયો ચાલીને પછાડ્યો. પછી મહારાજે સભામાં વઢવા માંડ્યું ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા છે, કોઈ બીશો નહીં, એમને પાડનારો સાક્ષાત હું છું, તે મને વઢે છે. પછી મહારાજ બોલ્યા છે, ભાઈ કોઈએ એવા ભાવ ન કર્યા, સ્વભાવ ન રાખવા, તેમ ચાલો આપણે જઈએ ને તેમનું ખોટું દેખાડીએ, એ ભાવ ન કર્યા ઈર્ષાળુ સ્વભાવ કહેવાય. શ્રીજી મહારાજ જેતલપુરમાં સભાઓ કરીને નિત્ય વાર્તા કરતા, તે સમયે કોઈને નિદ્રા આવે તો ઊભા કરતા. એક દિવસ શ્રી મુક્તાનંદ સ્વામીને સભામાં ડોલું આવ્યું ત્યારે મહારાજ કહે કે ઊભા થાઓ, સભામાંથી જાઓ. ત્યારે સ્વામીશ્રીએ ઊભા થઈને વિચાર કર્યો છે, આ નિદ્રાએ વાતો સાંભળવામાં વિઘ્ન કર્યું માટે તેને કાઢવી. પછી ચૈત્ર માસની તપેલી રેતીમાં જઈ સૂતા. તે સ્વામીશ્રીનું શરીર કોમળ હોવાથી શરીરમાં ફૂલના પડ્યા અને નિદ્રાને કહ્યું કે તે મને અપડાવ્યો અને અક્ષરધામની સભામાંથી કાઢી મૂક્યો. પછી તો નિદ્રા મૂર્તિમાન હાથ જોડીને સામી ઊભી રહી અને પ્રાર્થના કરી કે મારો ગુનો માફ કરો, હવે તમારી પાસે નહીં આવું. તે જોઈને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. પછી તો જ્યારે બોલાવે ત્યારે નિદ્રા આવે, પણ એ વિના આવે નહીં. એવો નિદ્રા ટાળવાનો પ્રયાસ કર્યો માટે નિદ્રા ટાળવી. ઊંઘને આહાર વધાર્યા વધે છે ને ઘટાડ્યા ઘટે છે. એક સમય શ્રીજી મહારાજે જેતલપુરમાં 6 મહિના લાગટ કથા કરી અને બીજી ચાતુર્માસમાં 4 મહિના કથા કરી. ત્યાં અલી ખાન નામે પઠાણ હતો, તે પણ કથા સાંભળવા સભાથી છેટે બેસતો. પછી એક દિવસે શ્રીજી મહારાજ રમૂજમાં આવ્યા અને સૌ સંતોને પૂછ્યું કે હે સંતો, 4 મહિનાથી કથા થાય છે, તેમાં કઈ વખતે કઈ કથા આવી તે કહો, નહીં તો સભામાં બેસવા નહીં દઈએ. પણ સંતો તથા આશજીભાઈ આદિ હરિભક્તો કોઈ પૂરું કરી શક્યા નહીં. પછી મહારાજે અલી ખાં પઠાણને પૂછ્યું તો તે 4 મહિનાની સોંસરી કથા કહી ગયો. શ્રીજી મહારાજ તેના ઉપર ખૂબ પ્રસન્ન થયા ને પ્રશંસા કરી આશીર્વાદ આપ્યા. તે પઠાણ જાડો કાળો સુથણો પહેરતા અને બગલમાં કાળું ખપ્પર રાખતા ને માગી ખાતા, પણ મહારાજનો રાજીપો થતાં તે સારા સત્સંગી થયા. વડોદરાના મોટા મોટા શાસ્ત્રી આવ્યા, તે બોલ્યા છે, આ તમારો ધર્મ કલ્પિત છે અને તમે તમારા સંતને વખાણો છો, તે અમને પરચો દો તો માનીએ. ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી તમારું કામ પડ્યું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, કઈ દેખાડું કે કરી દેખાડું? ત્યારે મહારાજ કે, તમારી મરજી હોય તેમ કરો. પછી સ્વામીએ હેમનું પારણિયું કર્યું અને નાના બાળક થઈને મહી પોઢ્યા. પછી વેદ આવીને પારણિયું હિંચોળવા માંડ્યા ને મહિમા ગાવા લાગ્યા ને બ્રહ્માનંદ સ્વામીએ સૂર્ય ચંદ્ર બેને પકડીને પારણિયાને બે છેડે લટકાવ્યા અને તારાઓનું ઝુમખું કરીને વચ્ચે લટકાવ્યું ને રમવા લાગ્યા. તે જોઈ પંડિત આશ્ચર્ય પામ્યા. ત્યારે સ્વામી બોલ્યા છે, આ તો હું 6 મહિનાનો હતો ત્યારે પારણિયામાં સૂતે સૂતે સૂર્ય ચંદ્ર ને તારા તેને લાંબો હાથ કરીને લાવીને પારણિયા બાંધીને લીલા કરી હતી તે બતાવી. આજની સામર્થ્યનો તો કાંઈ પાર આવે તેમ નથી. બાપાશ્રીએ કહ્યું છે, અમારા ગામમાં એક કૂવો હતો. તેમાંથી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાણી પોતે સિંચીને નાહવા માંડ્યા એવા એ આચાર્યજી હતા. વાહ રે વાહ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, તેઓ કારણ જે મહાપ્રભુજી તેમના સુખને સુખ માની ને સુખે સુખિયા રહેતા, તો ખારા મોળાની ખબર ન પડી ને દૂધપાકમાં મીઠું જમી ગયા. મહારાજ અને મુક્ત ગરીબ થઈને માણસ ભેળા ફરે છે તે ઉપર જેતલપુરના માંડણ ભક્તની વાત કરી. જેતલપુરમાં મોટા આનંદ સ્વામીને કોઈકે કહ્યું છે, આ માંડણ ભક્તને તમે ક્રિયા બતાવવી રહેવા દો, એમને ધ્યાનમાં વિક્ષેપ થાય છે. એ વચન સ્વામીથી ન મનાણું ને કહેજે, માણસનો તોટો છે માટે કામ બતાવવું પડે છે. તેમને વાડીમાં રાખ્યા હતા. તે એક વખત 4 વાગે માનસી પૂજા કરતા તેજનો પ્રકાશ બહુ થયો. તે તેજ પ્રથમ થોડું હતું, તેમાંથી વધતું વધતું દેવ સરોવર તથા વાડી તથા મહોલ સુધી પહોંચ્યું અને એ સર્વે તેજોમય થઈ ગયું. તે જોઈ આનંદ સ્વામી વગેરે મંદિરમાં બેઠા હતા. ત્યાંથી થોડાક સાધુને સાથે લઈને એમ વિચાર કરતા ચાલ્યા છે, આ તે આપણી વાડીમાં કંઈ બળે છે કે શું? એમ જાણી વાડી આવ્યા ને તેજથી 20 હાથ છેટે ઉભા રહ્યા ને વિચાર્યું છે, આ તો અગ્નિ નથી, તેજ છે. પછી સૌ સોસરા ચાલ્યા ત્યાં માંડણ ભક્તને માનસી પૂજા કરતા દીઠા ને મહારાજની મૂર્તિના સભા સહિત તેજમાં દર્શન સ્વામીને થયા. સ્વામીએ મહારાજની સ્તુતિ કરી. તે વખતે મહારાજે કહ્યું છે, આ માંડણ ભક્તને તમે કામ બતાવશો નહીં, કેમ જે એમને અમારા ભજનમાં વિક્ષેપ થાય છે ને એ તો મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરે છે ને મારા સ્વરૂપમાં નિરંતર રહે છે, માટે કોઈ ક્રિયા બતાવશો નહીં. ત્યારે આનંદ સ્વામી, સારું મહારાજ, એમ કહીને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજ તેજ સંકેલીને અદ્રશ્ય થયા. પછી સાધુ મંદિરમાં આવ્યા ને તે વાત સર્વેને કરી. તે વાત સાંભળીને સર્વે આશ્ચર્ય પામ્યા કે માંડણ ભક્ત તો સમાગમ કરવા જોગ છે, પણ મંદિરના વ્યવહાર કામમાં આપણે પ્રવૃત્તિને લીધે સમાગમ કરી શક્યા નહીં. ત્યાર પછી માંડણ ભક્તને મહારાજ 1 મહિને તેડી ગયા. મૂર્તિના નિરંતર અખંડ ચિંતવનથી દિવ્ય સ્થિતિ પમાય.